જય જીનેન્દ્ર બધાને. પાર્લા પાઠશાળા અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયાણમ, નમો વજયાણમ, નમો દોરે સવસાહોણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ. શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો આજથી આપણે 10મો અધિકાર, જે અંતિમ અધિકાર મોક્ષ માર્ગ અધિકાર છે, એને આપણે શરૂ કરી રહ્યા છે. લાસ્ટ ક્લાસ સુધી આપણે જે 9મો અધિકાર છે, અનેકાંત અને સ્યાદવાદ અધિકાર, એની વિસ્તારથી આપણે ચર્ચા કરી. અનેકાંત કોને કહે છે? કે વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી, જે પરસ્પર વિરુદ્ધ અનંત અનેક ધર્માત્મક શક્તિઓ છે, તેને આપણે અનેકાંત સમજ્યા હતા. અને સ્યાદવાદ કોને કહ્યું હતું? કે એ જે અનેક ધર્માત્મક વસ્તુ છે, એના એક એક ધર્મને વારાફરતી, એ પહેલા એક અપેક્ષાથી એક ધર્મને સમજાવો, બીજી અપેક્ષાથી બીજા ધર્મને સમજાવો, એમ વારાફરતી અનેક ધર્મને સમજાવવા, એને સ્યાદવાદ કહેવામાં આવે છે. કોઈ પણ એક અપેક્ષા એટલે કે સ્યાદ, વાદ એટલે સમજાવવું, સ્યાદવાદ એટલે કોઈ એક અપેક્ષાથી સમજાવવું, તેને સ્યાદવાદ કહે છે. જો આમાં આપણે સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત, મિથ્યા એકાંત, સ્યાદવાદ, પછી એમાં સપ્તભંગી અને સ્વચતુષ્ટય, પ્રચતુષ્ટય, એના આધારે જે અસ્થિ નાસ્તિ આદિ જે વિરુદ્ધ ધર્મો છે, એનું આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી. આજથી આપણે 10મો અધિકાર શરૂ કરીએ છીએ, શ્રી મોક્ષ માર્ગ અધિકાર. જો આ 10મા અધિકારમાં અનેક વિષયો સમાવેલા છે, આપણે પહેલા એટ વેરી હાઈ લેવલ એને સમજવાની કોશિશ કરી લઈએ કે આ 10મા અધિકારમાં કયા કયા વિષયો કવર કરવામાં આવ્યા છે. જો જેની પાસે બુક્સ હોય એ મારી સાથે થોડા પાના ફરાવે તો તમને ખ્યાલમાં આવી જશે. શરૂઆત થાય છે પાના નંબર 314, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, એમાં પેજ 314, ત્યાંથી મોક્ષ માર્ગ અધિકાર શરૂ થાય છે. જો ક્વેશ્ચન નંબર 119 થી લઈને લગભગ ક્વેશ્ચન નંબર 128 સુધી, આમાં પહેલા 5 સમવાયોની ચર્ચા કરેલી છે. 5 સમવાય કયા છે? સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, કાળલબ્ધિ અને ભવિતવ્યતા, બરાબર એની ચર્ચા પહેલા આવે છે. આ શરૂઆતમાં ઘણા બધા ટોપિક ઇન્ટરમિંગલ્ડ છે, મિક્સ્ડ છે, અને પાછળ જે બધા ટોપિક છે એ બધા જુદા જુદા આવે છે. પછી જો 129 પાના નંબર 319 પર ક્વેશ્ચન નંબર 129થી આ કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા આદિ જે નિત્યાજ્ઞાનના દોષો છે એની ચર્ચા આવે છે. એના પછી પાછળના પેજથી દ્રવ્યલિંગી મુનિરાજને કેવી અવસ્થા હોય છે એની ચર્ચા આવે છે અમુક ક્વેશ્ચન સુધી. પછી જો પેજ નંબર 323, ત્યાંથી થોડુંક આપણને જે મોક્ષ માર્ગમાં સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા, એની ચર્ચા ત્યાંથી શરૂ કરે છે. પાછળના પેજ પર જો પ્રયોજન ભૂત તત્વ, સાત તત્વ, એ બધી ચર્ચા ત્યાં આવે છે. પછી જો પેજ 326 ક્વેશ્ચન 146થી સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શનની ચર્ચા શરૂ કરે છે. પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, જો એની ચર્ચા લગભગ 100 બધી લગભગ એની ચર્ચા જ છે. ઓલમોસ્ટ 173 સુધી. છેલ્લે એ સાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં શું હે ઉપાધિ જ્ઞેય તત્વ છે એને સાત તત્વ સાથે જોડી દે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને. એમાં હે ઉપાધિ આદિ શું છે એ ત્યાં કહે છે. એના પછી 174 ક્વેશ્ચનથી જીવના પાંચ અસાધારણ ભાવો, જે પાંચ ભાવ કહેવાય છે ને, એનું ડિસ્ક્રિપ્શન આવે છે. અને છેવટે ક્વેશ્ચન 192થી લઈને ગુણસ્થાનોની ચર્ચા આપણને આવશે. એટલે આ અધિકાર થોડો મોટો છે અને એમાં ઘણા બધા જુદા જુદા ટોપિક્સ કવર કરવામાં આવ્યા છે. જો આપણે શરૂઆતથી પાછું લઈએ, ક્વેશ્ચન 119 પેજ નંબર 314 મોક્ષ માર્ગ અધિકાર, આ પ્રશ્નોત્તર માળાનો 10મો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર છે. એમાં શરૂઆતમાં સૌથી પહેલો ટોપિક છે પાંચ સમવાય. બિફોર વી ગેટ ઇન્ટુ ધ ક્વેશ્ચન્સ, જો ક્વેશ્ચન શરૂ કરીએ એની પહેલા પાંચ સમવાય શું છે. જ્યારે પણ કોઈ પણ દ્રવ્યમાં કાર્ય થવાનું હોય છે, કાર્ય એટલે એ દ્રવ્યની પર્યાય, કોઈ પણ કાર્ય, હાલત, અવસ્થા, પરિણામ, પરિણતિ, આ બધાને કાર્યના સિનોનિમ્સ કહેવાય છે. તો કોઈ પણ કાર્ય કોઈ પણ દ્રવ્યમાં જ્યારે થાય છે ત્યારે પાંચ વસ્તુઓ ભેગી થાય ત્યારે જે કાર્ય પૂરું પડે છે, એ પાંચ વસ્તુ ભેગી થાય છે ત્યારે જ તે કાર્ય પૂરું પડે છે. કઈ છે તે પાંચ વસ્તુ? સ્વભાવ, સ્વભાવ અથવા સ્વરૂપ. સ્વભાવ, જે દ્રવ્યમાં કાર્ય થાય છે એ દ્રવ્યમાં એ જાતનું કાર્ય કરવાની શક્તિ તો હોવી જોઈએ ને, એને કહેવાય સ્વભાવ. પછી છે પુરુષાર્થ, જે દ્રવ્યમાં કાર્ય થાય છે તો તે દ્રવ્યમાં એ કાર્યરૂપે પરિણમવાનો પુરુષાર્થ, પુરુષાર્થ એ જાતની એફર્ટ્સ, એને પુરુષાર્થ કહે છે. પછી ત્રીજું છે નિમિત્ત, જ્યારે પણ કોઈ એક દ્રવ્યમાં પર્યાયરૂપ પરિણામનરૂપ કાર્ય થાય છે તો ત્યારે ત્યાં અન્ય દ્રવ્ય મોજૂદ હોય છે જેના પર અનુકૂળ હોવાનો આરોપ આવે છે. આ તો આપણે ઉપાદાન નિમિત્ત અધિકારનું જોયું ને વિસ્તાર. પછી છેલ્લા બે છે કાળલબ્ધિ અને ભવિતવ્ય. કાળલબ્ધિ એટલે શું? કે જે સમયે કાર્ય થવાનું છે તે જ સમયે તે કાર્ય થાય છે, તેને કહેવાય કાળલબ્ધિ. એટલે કે કાર્ય થવાનો જે સમય છે તેને કહેવાય કાળલબ્ધિ. અને ભવિતવ્ય એટલે, ભવિતવ્ય એટલે જે કાર્ય થયું, જે કાર્ય થવા યોગ્ય છે તે કાર્ય સ્વયં, તેને ભવિતવ્ય કહેવાય છે. અથવા તો તે કાર્ય થવાની યોગ્યતા, એને ભવિતવ્ય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પાંચ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ કોઈ કાર્ય થાય છે. હવે જો કાર્ય એટલે શું, પહેલા બેઝિક જોઈ લઈએ. કોઈ પણ દ્રવ્યમાં એને પર્યાયરૂપ પરિણમન, કોઈ પણ દ્રવ્યમાં જ્યારે તે પર્યાયરૂપે પરિણમે છે, કોઈ પણ દ્રવ્ય જ્યારે પર્યાયરૂપે પરિણમે તો તેને જ તેનું કાર્ય કહેવાય છે. બરાબર, આ આપણે પહેલા પણ જોયું હતું. કોઈ એક દ્રવ્ય એની પર્યાયરૂપ ક્યારે પરિણમે? કોઈ એક દ્રવ્ય એની પર્યાયરૂપ ક્યારે પરિણમે? અરે દર સમયે પરિણમે છે. ખ્યાલ આવ્યો ને? અને આવી પર્યાયો કયા દ્રવ્યમાં થાય છે? અરે દરેક દ્રવ્યમાં થાય છે. ખ્યાલ આવે છે? એટલે વિશ્વના દરેકે દરેક દ્રવ્યની દરેકે દરેક સમયે થનાર પરિણમનને કાર્ય કહેવાય છે. અને એના માટે પાંચ સમવાય જરૂરી હોય છે. એટલે કે વિશ્વના દરેક દ્રવ્ય દર સમયે પાંચ સમવાય પૂર્વક જ કાર્યરૂપે પરિણમે છે. જો આ કેવી સુંદર વ્યવસ્થા છે, કોઈએ આ પાંચ સમવાય ભેગા કરવા પડતા નથી અને દરેક દ્રવ્યના પરિણમન માટે તે પાંચ સમવાય ભેગા થાય જ છે. ઇમેજિન કરો કે આજે સવારથી આપણે જે જે કાર્ય કર્યા હશે, બરાબર, સવારમાં ઉઠ્યા તો એ જ સમયે ઉઠ્યા, એવું શું કામ બન્યું? એ જીવને એક બાજુ જ્ઞાનની પ્રગટતા, જાગૃતતા થવાની યોગ્યતા, જીવમાં એવી યોગ્યતા છે ને, એ જેનો સ્વભાવ છે. પછી બીજી બાજુ જીવે સ્વયં પુરુષાર્થ કર્યો, ત્યાં સવારના ઉઠવાનો બી પુરુષાર્થ કરવો પડે કે? ત્રીજી બાજુ જે દર્શન મોનીયમાં નિદ્રા કર્મ હતા એ કર્મનો ઉદય ઓછો થવો એ નિમિત્ત, જે સમયે ઉઠવાનું હતું તે કાળલબ્ધિ અને ઉઠવાની ક્રિયા એ ભવિતવ્ય. ખ્યાલ આવે છે ને? આ પાંચ સંવાદ ઉઠ્યા ત્યારથી આપણે જે જે કાર્ય કર્યા હશે, આપણે દૈનિકચર્યા કરી, કોઈ સ્વાધ્યાય આદિ કર્યો, વિરેન્દ્ર ભગવાનના દર્શન કર્યા, પૂજન આદિ કર્યું, પછી કંઈક નાસ્તા પાણી કર્યું, એના પછી આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન આદિ સાંભળ્યું હશે, એના પછી આપણે આ પાઠશાળાના ક્લાસ. તો આ જે બધા કાર્ય થાય છે એ બધા કાર્ય માટે એક તો જીવનો પુરુષાર્થ છે, એક તો જીવનો સ્વભાવ છે કે એનામાં એ કાર્ય કરવાની યોગ્યતા છે, ત્રીજું કે નિમિત્ત છે. આ જીનેન્દ્ર આપણું પારલાજીન મંદિર, એ પારલાજીન મંદિરનો કાર્યક્રમ એ આપણું નિમિત્ત છે. એ કાર્ય એ જ સમયે થવાનું છે, તે કાળલબ્ધિ છે, અને એ કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા અથવા પરિણમન તે ભવિતવ્ય છે. તો જો આ પાંચ સમવાય જ્યારે ભેગા થાય છે ત્યારે જ કાર્યરૂપ કાર્યરૂપે પરિણમવું થાય છે. જો આ પાંચ સમવાયને રિલેટેડ અમુક ક્વેશ્ચન છે એ આજે આપણે અહીંયાથી વાંચીએ છીએ. જો પ્રશ્નોત્તર માળા ક્વેશ્ચન 119 પેજ 314. કાળલબ્ધિ ભવિતવ્ય એટલે કે નિયતિ. ભવિતવ્યનું બીજું નામ નિયતિ પણ છે, બરાબર. નિયતિ આપણે કહીએ ને, નિયતિ કિસ્મત, આપણી એ જ એમ કહે ને કે થવા યોગ્ય, એ બધાને એક જ વસ્તુ છે. તો કાળલબ્ધિ ભવિતવ્ય કર્મના ઉપશમાદિ. કર્મનો ઉપશમ શું છે? જનરલી જે જીવ દ્રવ્યમાં કાર્ય થઈ રહ્યું છે ત્યારે કર્મમાં જે પણ અવસ્થા બને તેને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે અહીંયા નિમિત્ત, બરાબર. કર્મના ઉપશમાદિ, ઉપશમ આદિ, તો ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, ઉદય આદિ બધી કર્મની અવસ્થાઓ, એને કહેવાય નિમિત્ત. અને ચોથું પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ. પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ એટલે પુરુષાર્થ. અને જીવ સ્વભાવ, બરાબર. એ સ્વભાવ અહીંયા પાંચમું લખ્યું નથી પણ એ સમજી લેવાનું, કેમ કે જીવની જ વાત છે. તો આમાંથી કયા કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? જો ક્વેશ્ચન શું છે કે ભાઈ આ ચાર વસ્તુ ગણાવી અને જીવને જ સ્વભાવ તરીકે લીધો, તો એમાંથી કોને કારણે જીવનો મોક્ષરૂપ પુરુષાર્થ બને છે, મોક્ષરૂપ ઉપાય બને છે? તો જો આન્સરમાં શું કહેશે કે પાંચે હોવા જોઈએ, પાંચ વગર કાર્ય થતું નથી. જો આન્સર 119નો ફર્સ્ટ પોઈન્ટ, મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે. પાંચે સમવાય એક સાથે હોવા જોઈએ. જો આ શબ્દ શું છે? સમવાય. સમવાય, સમવાય એટલે શું? કે જ્યાં એનો સમન્વય બને, એનો ગ્રુપ, એનું એક સાથે થવાપણું બને ત્યારે જ કાર્ય થાય છે. તો કેટલી વસ્તુ હોવી જોઈએ? પાંચ. એટલે એને પાંચ સમવાય કહેવાય છે. તો જો મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એક સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયક સ્વભાવ, જોયું, જીવ પોતાના જ્ઞાયક સ્વભાવ એટલે કે સ્વભાવ પહેલો સમવાય, સન્મુખ થઈને બીજું પુરુષાર્થ કરે, સેકન્ડ શું છે? પુરુષાર્થ. ત્યારે કાળલબ્ધિ અને ભવિતવ્ય અને કર્મની ઉપશમાદી અવસ્થા, બરાબર. જો ત્યાં નંબર પણ લખ્યા છે સુપરસ્ક્રિપ્ટમાં, તો સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને કર્મના ઉપશમાદી અવસ્થા નિમિત્ત, એ પાંચ બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે. જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ પાંચે વસ્તુ એક સાથે હોય ત્યારે જ કાર્યરૂપ પરિણમન થાય છે. જો એ પાંચ વસ્તુ એક સાથે ન હોય તો કાર્યરૂપ પરિણમન થતું નથી. સમવાય કોને કહેવાય? કે જ્યારે બધું એક સાથે હોય એને જ સમવાય કહેવાય. તો એકી સાથે પાંચ બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે, તેથી તે પાંચ સમવાય, સમવાય એટલે મેળાપ, એકઠાપણું કહે છે, તેથી તેને પાંચ સમવાય કહે છે. જો સેકન્ડ પોઈન્ટ, શ્રી સમયસાર નાટક સર્વ વિશુદ્ધિ દ્વાર પૃષ્ઠ 335માં કહ્યું છે કે પાંચને સર્વાંગી માનવા તે શિવ માર્ગ છે. શિવ માર્ગ એટલે મોક્ષ માર્ગ. આ પાંચે સમવાયને સર્વાંગી, સર્વાંગી એટલે એક સાથે પૂર્ણ રૂપે, એ પાંચે જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે જ કાર્યરૂપ પરિણમાય છે. તો તેને શિવ માર્ગ, તે સર્વાંગી માનવા તે શિવ માર્ગ છે, અને કોઈ એકને જ માનવો તે પક્ષપાત હોવાથી મિથ્યા માર્ગ છે. જોયું? जो चर्चा करवामा अथवा बात करवामा अथवा क्या कोई ने मोटिवेशन आपू हो तो पुरुषार्थ नी महिमा करे अथवा जयरे वस्तु स्वभाव नी बात करवामा आवे त्यारे स्वभाव नी बात थाय छे। जयरे काल लब्धि नो महत्व बतावू हो त्यारे क्रमबद्ध पर्याय नी बात थाय छे। अने जयरे जे आपड़ा अनुयोग छे ने बधा प्रथमानुयोग कर्णानुयोग आदि तो एमा अन्य द्रव्य नु पण शु परिणमन बने छे ए बतावता निमित्त नु महत्व बतावे छे। तो जयरे जयरे वर्णन करवामा आवे तो वर्णन में कोई एक नु महत्व बतावामा आवे छे। क्यारेक काल लब्धि थी बात करवामा आवे तो एने क्रमबद्ध कहेवाय। क्यारेक अन्य संवायोथी वर्णन करवामा आवे तो एने अक्रम पण कहेवाय। पूज्य गुरुदेवशी नु प्रवचन छे ने एमां के क्रमे कार्य थाय छे ने अक्रमे कार्य थाय छे। बहु सरस प्रवचन छे सांभळवा योग्य। तो शुं कहे छे के જ્યારે જ્યારે જે સમવાયનું મહત્વ બતાવવું છે તો એ સમવાયનું વર્ણન કરવામાં આવે છે અને જાણે કે કાર્ય એની પ્રધાનતાથી થાય છે એવું ફોર્સપૂર્વક કહેવામાં આવે છે। પણ અંડરલાઈન સિદ્ધાંત શું છે? મૂળભૂત સિદ્ધાંત શું છે? કે પાંચ સમવાયના સમન્વય વગર કાર્ય થતું નથી। ખ્યાલ આવે છે કે નહીં? તો એ પાંચમાંથી કોઈ એકને જ માનવું। હવે સમજો, પુરુષાર્થની મુખ્યતાથી વર્ણન કરવામાં આવે પણ પુરુષાર્થથી જ કાર્ય થાય છે અને બીજાનું કાંઈ ઇમ્પોર્ટન્સ જ નથી એ માની લેવું એ પણ મિથ્યા માર્ગ છે। સ્વભાવથી જ કાર્ય થાય છે, અરે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, બસ બીજું શું જોઈએ? એમ બીજું શું જોઈએ નહીં, સાથે પુરુષાર્થ જોઈએ। પુરુષાર્થ વગર મોક્ષ માર્ગમાં આગળ કેવી રીતના વધાય? ખ્યાલ આવે છે કે? એટલે પાંચે સમવાયને કમ્પ્લીટલી હોલિસ્ટિક રીતે જો સમજવામાં આવે તો જ વસ્તુ સ્વરૂપ બરાબર સમજાય છે। ચાલો હવે આ પાંચ સમવાય જનરલ ક્વેશ્ચન તો લીધો, હવે એક એક સમવાય પર થોડું થોડું કહે છે જો મુખ્યત્વે કાળ લબ્ધિ ઉપર વધારે છે। જો વાંચીએ ક્વેશ્ચન 120, કાળ લબ્ધિ શું છે? કાળ લબ્ધિ એટલે શું? કાળ લબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્ત થવું। શું પ્રાપ્ત થાય છે? દ્રવ્યને એ પર્યાયરૂપ કાળ પ્રાપ્ત થાય છે કે જ્યારે કાર્ય થાય છે, જ્યારે કાર્ય થવાનું છે તે કાર્ય થવાનો યોગ્ય સુકાળ તેને કહેવાય કાળ લબ્ધિ। જો અહીંયા આન્સર શું છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી છે એટલે એવી રીતના છે કે કાળ લબ્ધિ તે કોઈ વસ્તુ જ નથી, પણ જે કાર્યમાં કાર્ય, જે કાળમાં કાર્ય બને તે કાળ લબ્ધિ। જો પહેલા અહીંયાથી સમજીએ, લાસ્ટ પાર્ટ છે, જે કાળમાં કાર્ય બને તેને કાળ લબ્ધિ કહે છે। જે પણ ડેઝિગ્નેટેડ ટાઈમ છે, ડેઝિગ્નેટેડ એટલે કે જ્યારે આપણે દરેક દ્રવ્ય પર્યાયોના પ્રવાહમાં વહી રહ્યો છે ને, દર સમય નવી 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 પર્યાય થાય છે, તો જે સમયની જે પર્યાયમાં કાર્ય થવાનું છે તે પર્ટિક્યુલર ટાઈમને કાળ લબ્ધિ કહે છે, બરાબર? હવે અહીંયા એને એક એડિશનલ એક્ઝેક્ટિવ્સથી સમજાવે છે કે એ પર્ટિક્યુલર ટાઈમમાં કે જ્યારે કાર્ય થાય છે તો ઇટ ઇઝ નોટ અ સેપરેટ થિંગ, એવું કોઈ અલગ વસ્તુ નથી, એ ખાલી જે દરેક દ્રવ્યની એ પર્યાયનો પ્રવાહ છે એમાં કોઈક એક પર્ટિક્યુલર પર્યાય કે જ્યાં કાર્ય થવાનું છે તો બસ એને કાળ લબ્ધિ કહે છે। એટલે ઇટ ઇઝ નોટ અ સેપરેટ થિંગ, એમ સમજાવવા માટે એમ કહ્યું છે કે એ કોઈ વસ્તુ નથી, એ કોઈ અલગથી વસ્તુ નથી। જેવી રીતના જો સ્વભાવ એ તો અલગ વસ્તુ છે, પુરુષાર્થ શું છે? એ જે વસ્તુમાં, જે વસ્તુનો સ્વભાવ છે કે જેમાં કાર્ય થવાનું છે એની પર્યાયરૂપ યોગ્યતા કે જેમાં પુરુષાર્થનું, જેમાં કાર્યને પ્રગટ કરવાનું કાર્ય થાય છે એને પુરુષાર્થ કહેવાય। નિમિત્ત તો અન્ય દ્રવ્ય છે, હોનહાર તો જે કાર્ય થવાનું છે તે છે, અને કાળ લબ્ધિ શું છે? કે એ કાળ પર્ટિક્યુલર છે। એટલે આખી ચર્ચામાં, પાંચ સમવાયની આખી ચર્ચામાં એક જ દ્રવ્ય ઉપર, એક નિમિત્તને છોડીને બાકીના ચાર સમવાય એક જ દ્રવ્ય પર લાગુ પડે છે। ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ વધીએ। ક્વેશ્ચન 121, કાળ લબ્ધિ કયા દ્રવ્યમાં હોય છે? જો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે ને, કાળ લબ્ધિ કયા દ્રવ્યમાં હોય છે? અરે ખરેખર કાર્ય તો વિશ્વના દરેક દ્રવ્યમાં દર સમયે પર્યાય થાય છે કે નહીં? માટે વિશ્વના દરેક દ્રવ્યમાં દર સમયે કાર્ય થાય છે તો દર સમયે તે કાર્યની કાળલબ્ધિ છે. જેવી રીતના પહેલા આપણે ચર્ચા થઈ ને કે સવારના આપણે બેડમાંથી ઉઠ્યા તો એ ઉઠવાની કાળલબ્ધિ હતી, પછી સમજો આપણે બ્રશ કર્યું હશે તો બ્રશ કરવાની કાળલબ્ધિ હતી, એવી રીતના આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું હતું એની કાળલબ્ધિ હતી, હવે અહીંયા પાઠશાળામાં આવ્યા તો એની કાળલબ્ધિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્યની તે સમય કાળલબ્ધિ છે. તો જો જવાબ, છયે દ્રવ્યમાં દર સમયે હોય છે શું? કાળલબ્ધિ. છયે દ્રવ્યમાં એટલે કે વિશ્વના બધા જ દ્રવ્યમાં દર સમયે જે પરિણમન થાય છે તો એ પરિણમન માટે તે સમય એ કાળલબ્ધિ છે એમના માટે. ખ્યાલ આવે ને? જો તે સંબંધમાં શ્રી કાર્તિકેયનું પ્રેક્ષા ગાથા 219માં કહ્યું છે, જો સંસ્કૃતમાં ગાથા છે, કાલા ઇલબ્ધિ જુતા નાણા સતિહિમ સંજુદા જતા પરિણમ માણા હિ સ્વયં નાસક દે કોવિવારે દુમ. એનો અર્થ, બધા પદાર્થો કાળાદી લબ્ધિ સહિત છે. જો કેટલું સ્પષ્ટ છે કે વિશ્વના દરેક પદાર્થ કાળ લબ્ધિ સહિત છે. સહિત છે એટલે શું? કાળ લબ્ધિથી યુક્ત છે, અનેક પ્રકારની શક્તિ સહિત છે, તેમજ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતા રોકવા કોઈ સમર્થ નથી. જો આ ક્વેશ્ચનમાં અહીંયા હવે સ્વકાળ અને પરકાળ એને થોડુંક ડિફરન્શિએટ કરશે એ આપણે સમજવાની કોશિશ કરી. જો પહેલા અહીંયા અર્થમાં શું કહે છે કે વિશ્વના દરેકે દરેક પદાર્થ દર સમયે પરિણમન કરે છે. એ પરિણમન કેવી રીતના કરે છે કે સ્વયં પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે, અને કોઈ અન્ય દ્રવ્યથી તે પરિણમન થતું નથી કે કોઈ અન્ય દ્રવ્યથી તે પરિણમન રોકી શકાતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો દરેકે દરેક દ્રવ્ય અનાદિકાળથી અનંતકાળ સુધી દર સમયે નવી નવી પર્યાયરૂપ પ્રવાહક્રમમાં વહી રહ્યો છે. વહી રહ્યો પણ કહેવાની એક શૈલી છે. બેઝિકલી દરેક દ્રવ્યમાં દર સમયે નવી નવી પર્યાય થાય છે, બરાબર? હવે જેવી રીતના એક દ્રવ્યમાં અનંત ગુણો એક સાથે રહેલા છે તો અનંત પર્યાયો જે છે એક પછી એક રહેલી છે. ગુણો જે છે એક સાથે રહેલા છે અને પર્યાયો કેવી છે? એક પછી એક રહેલી છે. તો દ્રવ્યની સત્તા કેટલી છે? દ્રવ્યની સત્તા એ પોતાનું દ્રવ્ય, અનંત ગુણો અને આ ત્રણેય કાળની પર્યાયોનું એક ઘન, ત્રણેય કાળની પર્યાયોનો એક સમૂહ, એ મળીને આખી દ્રવ્યની સત્તા થાય છે. ખ્યાલ આવે છે કે? હવે એ દ્રવ્યની આખી સત્તા છે એમાં આપણે દ્રવ્યને સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એવી રીતના સ્વચતુષ્ટય પણ કહીએ છીએ કે નહીં? તો દ્રવ્યને દ્રવ્ય છે એનો અસંખ્યાત પ્રદેશી કે એક પ્રદેશી કે અનંત પ્રદેશી એની જે પણ હોય એ રીતે એનું એક ક્ષેત્ર છે. પછી એનો અનાદિથી અનંત કાળ સુધીનો કાળ છે અને એના સ્વભાવ જે એમાં ગુણ, એમાં જે શક્તિઓ રહેલી છે તે તેનો સ્વભાવ છે, બરાબર? હવે જુઓ, દરેકે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પરિણમે છે, પોતાની યોગ્યતાથી દર સમયે નવી નવી પર્યાયો કરે છે, તો તેને તેનો સ્વકાળ કહે છે. સ્વકાળ એટલે શું? આજે ટાઈમ આપણે મેજર કરીએ છીએ, એક સેકન્ડ થઈ, બે સેકન્ડ થઈ, એ સ્વકાળ નથી. એ તો ટાઈમ, એ વ્યવહાર કાળ છે. ખ્યાલ આવે છે કે? એ વ્યવહાર કાળ છે. સ્વકાળ શું છે? કે આ જીવ પોતાની યોગ્યતાથી દર સમયે પર્યાયરૂપ પરિણમે છે તો અનાદિકાળથી, હવે સમજો આ જીવ અનાદિકાળથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા વર્તમાનમાં મનુષ્ય ગતિમાં આવ્યો. મનુષ્ય ગતિમાં આટલા વર્ષો વીત્યા કે પહેલા બાળક અવસ્થામાં હતા, પછી મોટા થતા ગયા, પછી વૃદ્ધ થઈ જશે. વૃદ્ધ થઈને પછી એનો આ મનુષ્ય ગતિરૂપ કાળ પતી જશે, બીજી ગતિમાં જશે. ખ્યાલ આવે છે કે? તો આજે અનાદિ અનંત દ્રવ્યની પર્યાયનો ક્રમ ચાલુ છે તેને તેનો સ્વકાળ કહે છે. એ સ્વકાળને કોઈ અન્ય પદાર્થ જે કાળ દ્રવ્ય છે એના પરિણમનથી માપવું તેને વ્યવહાર કાળ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો જો અહીંયા સ્વકાળ છે અને પરકાળ છે. પરકાળ એટલે શું છે કે કાળ દ્રવ્યની પર્યાયનો કાળ. સ્વકાળ શું છે કે દરેકે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે કે નહીં. તો જો અહીંયા એ જ કે છે બધાય પદાર્થો કાળાદી લબ્ધિ સહિત છે. કાળાદી લબ્ધિ સહિત એટલે કે પોતાની એવી શક્તિ છે કે પરિણમન કરે છે. કાળ દ્રવ્યથી પરિણમન નથી કરતા, પોતાના સ્વકાળથી પરિણમન કરે છે. અનેક પ્રકારની શક્તિ સહિત છે એટલે એનામાં અનંત ગુણો છે અને આવી રીતના કાળાદી શક્તિ સહિત પરિણમન યોગ્યતા છે. તેમ સ્વયં પરિણમન કરે છે અને કોઈનાથી તેમનું પરિણમન રોકવું સમર્થ નથી. જો ભાવાર્થ, બધા દ્રવ્યો પોત પોતાના પરિણમન રૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવ રૂપ પરિણમે છે. જોયું, દરેક દ્રવ્યમાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે સ્વચતુષ્ટય હોય છે. એનું પોતાનું દ્રવ્ય છે, એનો પોતાનો એરિયા છે, એનો પોતાનો કાળ છે. દ્રવ્યનો પોતાનો કાળ એટલે શું કે અનાદિ અનંત કાળમાં જે પરિણમન પોતે કરે છે એનો સ્વકાળ છે અને એનો સ્વભાવ છે. બરાબર, તેને કોઈ અટકાવી શકતું નથી. હવે જો ચાર પાંચ પોઈન્ટ કીધા છે. પહેલો પોઈન્ટ, અહીં કાળાદી લબ્ધિમાં કાળ લબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. જોયું, અહીંયા ઉપર જે કાર્તિકેયાનું પ્રેક્ષામાં શ્રી કાર્તિકેય આચાર્યએ કાળ લબ્ધિ સહિત બધા પદાર્થો છે એમ કીધું, એટલે કે દરેકે દરેક દ્રવ્યમાં પોતાની શક્તિ છે કે પોતે પરિણમન કરીને પોતાના સ્વકાળ રૂપે રહે છે. ખ્યાલ આવે કે નહીં? કાળ આજે કલાક સેકન્ડ મિનિટ એ વાળો કાળ નહીં, પોતાની શક્તિરૂપ કાળ. ખ્યાલ આવે? તો જો અહીં કાળાદી લબ્ધિમાં કાળ લબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. સેકન્ડ પોઈન્ટ, દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. હવે જો શું કે છે, જે દ્રવ્ય પોતાની પર્યાયમાં પરિણમે છે તો પોતાની શક્તિ જે દ્રવ્યની શક્તિ છે એ રૂપે પર્યાય થાય છે. જેવી રીતના સમજો કે જીવનો સ્વભાવ છે જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ, ઉદગલનો સ્વભાવ છે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ. તો જીવના સ્વભાવમાં સ્પર્શ રસ ગંધ વર્ણની પર્યાય તો ન થાય ને. જેવી જ્ઞાન દર્શન સુખ વીર્ય એનો જ્ઞાન એના ગુણો છે એનો સ્વભાવ છે એ રૂપે પર્યાય થાય છે. બરાબર, તો જીવમાં જે કાર્ય થયું એ કાર્ય કોના અનુરૂપ થયું કે પોતાના સ્વભાવ અનુરૂપ. અહીંયા એ રીતે કીધું છે કે દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો. સન્મુખ થયેલો એટલે કે જે દ્રવ્ય સ્વભાવ અનુરૂપ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. દરેક દ્રવ્યના દરેક ગુણની જે વર્તમાન પર્યાય થાય છે તો એ વર્તમાન પર્યાયમાં એ રૂપે પરિણમવાની યોગ્યતા છે માટે તે રૂપે થાય છે. જો હવે વર્તમાનની પર્યાયમાં આપણે આ ક્લાસમાં આપણે એકબીજાને જ્ઞાનનું આપલે કરીએ છીએ, બરાબર, તો વર્તમાનની પર્યાયમાં એવી જ યોગ્યતા છે માટે એ રૂપે કાર્ય થાય છે. વર્તમાનની પર્યાયમાં સમજો આપણી યોગ્યતા હોય કે ભાઈ અહીંયા હું બોલતા બોલતા પણ મારા વિચાર કંઈક બીજા ચાલતા હોય, ઓફિસના ચાલતા હોય કે કંઈક બીજા સમાચારમાં કંઈક સાંભળો એના ચાલતા હોય, કંઈ પણ ચાલતા હોય, તો વર્તમાનની પર્યાયમાં એ જ યોગ્યતા હતી એટલે અહીંયા પાઠશાળામાં બેઠા હોવા છતાં જ્ઞાનમાં એ જ જણાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાનનો પુરુષાર્થ જે દ્રવ્યની જે રૂપે પર્યાય થાય છે એ પર્યાય થાય છે તો દ્રવ્ય સ્વભાવ અનુરૂપ જ, પણ એની એ સમયની પર્યાયમાં જે યોગ્યતા છે જે ક્ષણિક ઉપાદાન છે તે અનુસાર કાર્ય થાય છે. બરાબર, આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, ફળ કાળ લબ્ધિ તે નિમિત્ત છે. એટલે જેવી રીતે આ કાળ દ્રવ્યનું પરિણમન છે તે તો નિમિત્ત છે, અને જો સ્વકાળ લબ્ધિ ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. જોયું, જીવ અથવા કોઈ અન્ય દ્રવ્ય પોતાના દ્રવ્યની પર્યાયરૂપ પરિણમનની યોગ્યતાથી તે રૂપે પરિણમે છે તો તેને ક્ષણિક ઉપાદાન કહેવાય. એ યોગ્યતા છે ને, એટલે ક્ષણિક ઉપાદાન છે. અને એ જ સમયે જે વ્યવહાર કાળ છે એ કાળ લબ્ધિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આગળ, ભવિતવ્ય અને નિયતિ ભવિતવ્ય અથવા નિયતિ તે સમયની દ્રવ્યના પરિણમનની યોગ્યતા છે, તે પણ ક્ષણિક ઉપાદાન છે. જે સમયે જે રૂપ કાર્ય થવાનું છે તે સમયે તે કાર્યરૂપ થવાની દ્રવ્યની યોગ્યતા તેને ભવિતવ્ય કહેવાય છે, તો તે જ ક્ષણિક ઉપાદાન છે. બરાબર, જેવી રીતના માટીમાંથી ઘડો બનવાની એ સમયની યોગ્યતા છે, તો એ કાર્ય થયું, એ કાર્ય થશે તો એને ભવિતવ્ય કહેવામાં આવે છે, તો તેને પણ ક્ષણિક ઉપાદાન કહેવાય છે. બરાબર. અને પાંચમો છેલ્લો પોઈન્ટ, કર્મ તે દ્રવ્ય કર્મની અવસ્થા નિમિત્ત છે. જીવની વાત કરવામાં આવે તો જીવ માટે જે દ્રવ્ય કર્મ છે તે નિમિત્ત છે, કેમ કે અન્ય દ્રવ્ય છે. અને જો કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. હા, જો શું કહે છે, કર્મના આશ્રયે ન પરિણમવારૂપ, જ્યારે આપણે એમ કહીએ ને કે ભાઈ જીવમાં ઔપશમિક ભાવ થયો, તો ત્યારે કર્મની અવસ્થા શું છે, કે કર્મમાં ઉપશમ થયો. કર્મમાં ઉપશમ થવો તે નિમિત્ત છે, પણ એ જ સમયે જીવમાં પણ કંઈક ભાવ થયો કે નહીં, ઔપશમિક ભાવ થયો કે નહીં, તો એ જીવની પોતાની યોગ્યતાથી થયો, માટે તેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. બે વસ્તુ એટ અ ટાઈમ થાય છે, જીવમાં કંઈક પરિણામનું પરિણમન અને સાથે કર્મની કોઈક અવસ્થા બનવી. કર્મની જે અવસ્થા બને છે તેને નિમિત્ત કહેવાય છે, અને જીવમાં જે તે સમયે પરિણમન થાય છે તેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. જો આ બધા પોઈન્ટ આપણે ક્યાંથી જોયા, સેમાંથી નીકળ્યા, કે આપણે કાળ લબ્ધિની વાત કરતા હતા. કાળ લબ્ધિ દરેક દ્રવ્યમાં દર સમયે હોય છે, પણ એ કાળ લબ્ધિ કેવી, કે સ્વકાળ લબ્ધિ. પરકાળ લબ્ધિ જે વ્યવહાર કાળથી માપવાની વસ્તુ છે એ વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે કે નહીં? જો દરેક દ્રવ્યને સ્વભાવ તો છે જ મોજુદ, કાળ લબ્ધિ પણ દર સમયે જે પર્યાયને થવારૂપ પરિણમન યોગ્યતા છે તે એની કાળ લબ્ધિ છે. એ સમયે પરિણમવારૂપ જે જીવ જે એ દ્રવ્ય પુરુષાર્થ કરે છે એનો પુરુષાર્થ છે. એ સમય એની કાળ લબ્ધિ છે અને એ રૂપ પરિણમન તેની ભવિતવ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ રીતે પાંચ સમવાય ભેગા થઈને જ દરેક દ્રવ્ય દર સમયે પર્યાયરૂપ પરિણમે છે. જો હવે અમુક ક્વેશ્ચન્સ છે જે આપણને મોક્ષ માર્ગમાં ઘણા લોકોને સામાન્ય રીતે ઉત્પન્ન થતા હોય તો એને અહીંયા ચર્ચા કરી છે. 122, કાળ લબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે, એ માન્યતા બરાબર છે? જો આપણે વાત કરીએ કે દરેક દ્રવ્યમાં દર સમયે પાંચ સમવાય ભેગા થઈને કાર્યરૂપ પરિણમન થાય છે, તો કાળ લબ્ધિ પાકશે અને ત્યારે ધર્મ થશે, એ બધી બાબત ભવિષ્ય કાળ પર મૂકવાની વાત જ ક્યાં આવી? ખ્યાલ આવે છે કે નહીં? દર સમય જ કાળ લબ્ધિ છે, પણ શેની કાળ લબ્ધિ, કે જે રૂપે જીવ પરિણમે એની કાળ લબ્ધિ. જો વર્તમાનમાં મિથ્યાત્વ રૂપ પરિણમે છે તો એની કાળ લબ્ધિ છે, વર્તમાનમાં સમ્યક્ત્વ રૂપ પરિણમશે તો એની કાળ લબ્ધિ છે, વર્તમાનમાં પુણ્યભાવ રૂપ પરિણમે છે તો એની કાળ લબ્ધિ છે, વર્તમાનમાં પાપ ભાવ રૂપ પરિણમે તો એની કાળ લબ્ધિ છે. ખ્યાલ આવે ને? એટલે કાળ લબ્ધિ આવશે અને મારું કાર્ય થશે એ દ્રષ્ટિ બરાબર નથી, કેમ કે એ દ્રષ્ટિ કેવી છે કે ભાઈ પુરુષાર્થહીનતાની વાત છે. જો દરેક દ્રવ્ય એટલે કે અહીંયા જીવની વાત છે, તો દરેક જીવમાં સ્વભાવ તો છે જ, બધા જીવ સિદ્ધ સમાન છે એટલે યોગ્યતા તો બધા પાસે છે, પુરુષાર્થ કરવાની જરૂરત છે. જો સમ્યક્ત્વ પ્રગટ કરવું હોય તો સમ્યક્ત્વનો પુરુષાર્થ કરવો પડે, મિથ્યાત્વ પ્રગટ કરવું હોય તો એનો પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ મિથ્યાત્વનો પુરુષાર્થ જીવ દર સમયે કરે છે, અને દર સમયે એની કાળ લબ્ધિ છે માટે મિથ્યાત્વ રૂપ પરિણમે છે. સામે મિથ્યાત્વ કર્મનો ઉદય નિમિત્ત છે. હવે જ્યારે જીવ પોતાના પુરુષાર્થ દ્વારા, સમ્યક પુરુષાર્થ દ્વારા સમ્યક્ત્વ પ્રગટ કરવાની યોગ્યતા ઉત્પન્ન કરશે, તો સમ્યક્ત્વ જે સમય પ્રગટ થશે એ જ એની કાળલબ્ધિ છે. સમ્યક્ત્વ પ્રગટ થવું એ જ હોનહાર છે. ત્યાં મિથ્યાત્વ કર્મનો ઉપશમ થશે તે એનું નિમિત્ત છે. પણ અહીંયા પુરુષાર્થ તો જોશે ને. જો હવે એ જ વાત અહીંયા કરે છે, કાળલબ્ધિ પાકશે ત્યારે ધર્મ થશે માન્યતા, બરાબર છે? તો ના, એ માન્યતા મિથ્યા છે. કેમ કે તેમ માનનારે પોતાના જ્ઞાયક સ્વભાવ, જો જે એમ કે છે કાળલબ્ધિ થશે ત્યારે કાર્ય થશે, તો એક જ સમવાયની પર વજન આપે છે ને કાળલબ્ધિ પર. બાકીના ચાર સમવાયનું શું થયું? સ્વભાવ, પુરુષાર્થ, હોનહાર અને નિમિત્ત, એનું શું થયું? જો એ અહીંયા કે છે, કેમ કે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ એટલે કે સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત અને ભવિતવ્ય, એ બે લખ્યા નથી પણ આદિમાં સમજી લેવાના, તો આદિ પાંચે સમવાયને એકી સાથે માન્યા નથી, પરંતુ એક કાળને જ માન્યો છે. તેથી તે માન્યતાવાળાને એકાંત કાળવાદી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કયા છે. જો આ પાંચ સમવાય બહુ જ સમજવાની વસ્તુ છે. વર્ણન કરવામાં ઘણી વાર એકની મુખ્યતાથી વર્ણન કરવામાં આવે છે, પણ સમજવામાં એમ જ સમજવું કે પાંચે સમવાય ભેગા થયા વગર ક્યારેય કાર્ય થતું નથી. જો કોઈ એમ કે ભાઈ કોઈ જ્ઞાની ગુરુ મળે, જો ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે કોઈ સદગુરુ મળે, કોઈ જ્ઞાની ગુરુ મળે અને આપણને દેશના મળે તો આપણું કલ્યાણ થાય, એ નિમિત્તની મુખ્યતાથી વાત છે. વાત ભલે નિમિત્તની મુખ્યતાથી છે, પણ ત્યાં પણ જીવ દ્રવ્યનો સ્વભાવ હશે તો કાર્ય થશે ને. કે કોઈ પૂજગલને, આ ખુરશી ટેબલને ને કમ્પ્યુટરને પણ સમ્યક તો થશે. અચ્છા, એ તો સ્વભાવ. જીવ દ્રવ્ય એ દેશના સાંભળી, હવે કોઈ નાનું બાળક હોય, રમતિયાળ હોય, રમત કરતું હોય, તો એને પણ સમ્યક્ત થઈ જશે? જ્ઞાની ગુરુનું ઉપદેશ જે સાંભળે બધાને થઈ જાય છે? નથી થતું. તો કોને થાય છે? કે ભાઈ જે ખરેખર પુરુષાર્થ કરે, સ્વભાવ તો બધા પાસે છે, પુરુષાર્થ કરે, એને ઉપદેશ છે, એની તે સમય કાળલબ્ધિ પાકે અને એ કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા થાય, એ પાંચે સમવાય ભેગા થાય ત્યારે જ કાર્ય થાય છે. હમણાં આપણે ઉપાદાન નિમિત્ત અધિકારમાં પણ બહુ ડિટેલમાં આપણે તત્સમયની યોગ્યતાની મુખ્યતા સમજી કે નહીં, કે ભાઈ નિમિત્તથી કાર્ય તો થતું જ નથી, ઉપાદાનથી થાય છે, પણ ત્રિકાળી ઉપાદાન તો દર સમય મોજૂદ છે, તો કાર્ય થઈ જવું જોઈતું હતું પણ થતું નથી. તો કેમ નથી થતું? કેમ કે ક્ષણિક ઉપાદાન નથી. એટલે તો ક્ષણિક ઉપાદાનમાં શું કે જે સમય કાર્ય થવાનું છે, પહેલા તો એની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયોમાં એ કાર્યરૂપ પરિણમવાને માટે પુરુષાર્થ લાગે છે. એ પુરુષાર્થ પૂર્વક જ્યારે તે સમયની યોગ્યતા સુધી પહોંચે છે, તો એ સમયે એ તત્સમયની યોગ્યતા એવી પ્રગટ થાય છે કે હવે કાર્યને પ્રગટ કરવાની એનામાં શક્તિ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય છે પણ તત્સમયની યોગ્યતા નથી, તો પણ કાર્ય નથી થતું. તત્સમયની યોગ્યતા સુધી પહોંચે છે તો હવે એ સમયમાં સ્વભાવ તો છે જ, કેમકે ત્રિકાળી ઉપાદાન છે, નિમિત્ત પણ મોજૂદ છે, તે સમયની યોગ્યતા પણ પાકી છે એટલે કાળલબ્ધિ પણ છે, અનંતર પૂર્વમાં પુરુષાર્થ કરીને આવેલો જીવ છે એટલે એ સમયમાં પુરુષાર્થની યોગ્યતા પણ છે, અને તે સમયની હવે તત્સમયની યોગ્યતા પૂર્વક કાર્ય થાય છે. એટલે પાંચ સમવાય ભેગા થઈને જ કાર્યરૂપ પરિણમાય છે. તો જો 122માં આપણે શું જોયું? કોઈ એમ કે ખાલી કાળલબ્ધિ થશે ત્યારે મારું કાર્ય થઈ જશે, ત્યારે મારો ધર્મ થઈ જશે, તો એમ માનવું ખોટું છે. કેમ કે એણે કાળલબ્ધિ પર ખૂબ વજન આપી દીધું અને બાકીના ચાર સમવાયને કાંઈ વજન ન આપ્યું, તો એ તો એક મતવાળો મિથ્યા દ્રષ્ટિ છે. જો આગળ વધીએ, 123મો ક્વેશ્ચન છે. હવે ભવિતવ્ય એટલે કે નિયતિ, નસીબ ઉપર વધારે વજન આપે છે. અત્યાર સુધી કાળલબ્ધિની વાત થતી હતી. જો જગતમાં બધું ભવિતવ્યને આધીન છે એટલે કે નિયતિને આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે,
એ માન્યતા બરાબર છે કે નહીં? કે ભાઈ જો જગતનું બધું પરિણામન તો એની જાતે જ થાય છે, અરિયન ભગવાને બધું જોયેલું છે, તો મારા ભવિષ્યમાં પણ મારું ભલું થવાનું હશે તો થશે, એ માન્યતા પણ બરાબર નથી. કેમ? કેમ કે જો કેવડી ભગવાને તમારું ભલું થવાનું જોયું હશે તો કેવડી ભગવાને એની પહેલાનો તમારો પુરુષાર્થ પણ તો જોયો હશે કે નહીં? કેમ કે કોઈ પણ કાર્ય, ગુરુદેવશ્રી એમ કે ને કે જગતનું કોઈ પણ કાર્ય આકાશના ફૂલની માફક સડનલી આઉટ ઓફ બ્લુ ક્યાંયથી થતું નથી, એના માટે યોગ્ય પુરુષાર્થની જે ધારા હોવી જોઈએ, એ પુરુષાર્થની ધારા હોય છે અને એના પછી એ કાર્ય થાય છે, એમ જ કેવડી ભગવાન જુએ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો અહીંયા શું કહે છે કે ભાઈ ભવિતવ્ય હશે ત્યારે મારું ભલું થઈ જશે, તો બરાબર કે નહીં? આન્સર ઇઝ ના. કેમ કે તેમ માનનારે, હવે જે ભવિતવ્ય પર વધારે વજન આપે છે, તો તેમ માનનારે જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, સ્વભાવનો માયનો, પુરુષાર્થ પૂર્વક, પુરુષાર્થ સ્વભાવ ન માયનો, પુરુષાર્થ ન માયનો, નિમિત્તને ન માયનું, કાળલબ્ધિને ન માની, ખાલી ભવિતવ્ય ઉપર જ વધારે વજન આપી દીધું. તો જો એસુ એ માનનારે જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નથી, પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું છે, તેથી તે માન્યતા વાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ કયા છે. ઉપર કેવા હતા? એકાંત કાળવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ. અહીંયા કેવા છે? એકાંત નિયતિવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ. જે ખાલી કાળને માને છે કાળવાદી છે, જે ખાલી ભવિતવ્યને અથવા નિયતિને માને છે તો નિયતિવાદી છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો પાછા દેવને કેવા કીધા? મિથ્યા દ્રષ્ટિ. કેવા મિથ્યા દ્રષ્ટિ? ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. કેમ કે આવી ખોટી માન્યતા, આ કાળલબ્ધિથી જ કાર્ય થાય છે, ભવિતવ્યથી જ કાર્ય થાય છે, એવી ખોટી માન્યતા જીવ અહીંયા આવીને ગ્રહણ કરે છે. આ ભવમાં નવું ગ્રહણ કરેલી આવી મિથ્યા માન્યતા છે, અનાદિકાળથી ચાલી આવતી નથી, એટલે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવ છે. ખરેખર કાર્ય કેવી રીતના થાય છે? કે પાંચે સમવાયના સમૂહ પૂર્વક એ રીતે જ કાર્ય થાય છે. જો આગળ જોઈએ 124, પાંચે સમવાયમાં દ્રવ્ય ગુણ પર્યાય કોણ કોણ છે? જો પાંચ સમવાય છે ને, તો એમાં દ્રવ્ય કોણ, ગુણ કોણ ને પર્યાય કોણ? સ્વભાવ, પુરુષાર્થ, પછી કાળલબ્ધિ, ભવિતવ્ય ને નિમિત્ત. તો સ્વભાવ તો દ્રવ્ય છે, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત આ ચારે પર્યાયરૂપ દ્રવ્ય છે. જો આન્સર, સામાન્ય જ્ઞાયક સ્વભાવ તે દ્રવ્ય અને બાકીના ચાર પર્યાય છે. કેવી રીતના? જો સમજો કે જીવને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એ કાર્યમાં દ્રવ્ય કોણ છે? કે જીવ. તો એ દ્રવ્ય જીવને કયા કેટેગરીમાં લેશો પાંચ સમવાયમાંથી? તો સ્વભાવની કેટેગરીમાં. ખ્યાલ આવે છે કે નહીં? હવે એના સિવાય જીવને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, સમ્યક દર્શન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો પર્યાય છે. અને પાંચ સમવાયમાંથી ક્યાં લેશું? ભવિતવ્યમાં, કેમ કે એ થવા યોગ્ય કાર્ય છે. અચ્છા, સમ્યક દર્શન ક્યારે થશે? જયારે એનો ટાઈમ આવશે ત્યારે ને. તો ટાઈમ આવશે દેટ ઇન્ડિકેટ્સ કે એક સમયની પર્યાય છે, નહીં તો ત્રિકાળ હોય ને દ્રવ્ય ગુણ હોય તો. બરાબર. અચ્છા, હવે એના માટે જે એફર્ટ્સ કરશે, પુરુષાર્થ કરશે, તો એ પુરુષાર્થ પણ એક એક સમયની પર્યાયમાં થાય છે ને. અને જે સમય સમ્યક દર્શન થાય છે ત્યારે કર્મનો ઉપશમ કે ક્ષય થવો, એ પણ એક સમયની પર્યાય છે, નિમિત્તની પણ. તો પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ ને નિમિત્ત આ ચારે એક એક સમયની પર્યાય છે. અને જીવ દ્રવ્ય જે સ્વભાવ છે તે દ્રવ્ય છે. બરાબર, દ્રવ્ય અને પર્યાય. ચાલો એક ક્વેશ્ચન હજી લઈ લઈએ છીએ 125માં. જ્યાં સુધી દર્શન મો કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય, એ માન્યતા બરાબર છે? જો પહેલા ઉપર કાળલબ્ધિ પર ખૂબ ભજન આપ્યું, પછી ભવિતવ્ય પર ખૂબ ભજન આપ્યું, હવે અહીંયા નિમિત્ત ઉપર ખૂબ ભજન આપે છે. જો નિમિત્ત પર વજન આપવા વાળા ઘણા જુદી જુદી જાતના છે. અહીંયા કે છે કર્મ, કે ભાઈ મારા કર્મ ખપશે, જયારે કર્મનો નાશ થશે ત્યારે મારું કલ્યાણ થશે, ત્યારે જ મને સમ્યક દર્શન થશે. અથવા કર્મને છોડી દો, ઘણા લોકો साचा देवशास्त्र गुरु ने वचन आपे कि भाई साचा देवशास्त्र गुरु मळशे, साचा ज्ञानी गुरु मळशे, साचा सदगुरु मळशे, साची मने सदगुरु नी भक्ति थशे, साची देशना मळशे त्यारे मारू कार्य थशे, साची जीनवाणी मने मळशे, मने कोई जाने हम समय साजी आपे जेवी रीतना गुरुदेव श्री ने कोई आपू तो मारू कार्य थाय। आ बधी निमित्ताधीन दृष्टि होवाथी एकांत निमित्ताधी मिथ्या दृष्टि छे। जो आपणे वाचे ना ए मान्यता पण मिथ्या छे। केम केम के ते जीवे पुरुषार्थ वडे विनायक स्वभाव आत्मानी सन्मुख थईने एकी साथे पांच संवाय मायना नथी। शू न मायनो? पुरुषार्थ ने न मायनो, ज्ञायक स्वभावनी सन्मुखता करवानी छे ते न मायनो, काल लब्धी ने भवितव्य न मायना, अने निमित्त अधीन ज एकांत दृष्टि करी। एक साथे पांच संवाय मायना नथी, ते तो मात्र कर्मनी उपशमादी अवस्था ने ज माने छे। आ कर्मनी उपशम अवस्था ए तो अन्य द्रव्य नु परिणामन छे ने, जीव नु परिणामन नथी। अन्य द्रव्य नु परिणामन होवाथी ते निमित्ताधीन दृष्टि छे। ख्याल आव्यो के नहीं? तो जो ते मात्र कर्मनी उपशमादी अवस्था ने ज माने छे, तेथी तेवा विपरीत मान्यता वाला जीव ने एकांत कर्मवादी अथवा दैववादी ग्रहित मिथ्या दृष्टि कहो। जो अहिया कर्मनी वात छे एटले कर्मवादी कीधा, एकांत कर्मवादी। बाकी एकांत निमित्ताधीन मिथ्या दृष्टि जीव कया छे। फरीथी आ पांच संवाय पूर्वक ज कार्य थाय छे। पांचे संवाय भेगा मळे त्यारे ज कार्य थाय छे। शास्त्र मां घणी जग्याए कोई एक संवाय नी मुख्यता थी वर्णन भले आवे छे, पण एना माटे त्यारे ए संवाय ने समझावो छे, एनु महत्व बतावु छे, माटे ए रीते वर्णन आवे छे। एनो मतलब एम नथी के बाकीना संवाय छे ज नहीं अथवा एनु काई महत्व नथी। एवी रीतना समझवु के पांचे भेगा थाय छे त्यारे ज कार्य थाय छे। आ रीते जो आजे आपणे आ पांच संवायना प्रकरणनी शुरुआत करी छे, हजी आगळ आ मोक्ष मार्ग माटे आ पांच संवायनुं शुं महत्व छे एनी चर्चा हवे आपणे क्वेश्चन 126 थी आगळना क्लासमां करशुं। हवे अहींया जिनवाणी स्तुति लईए। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान ते सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा दे तुम दो। बोलो जिनवाणी मात नो जय हो। हवे अहिया सोल साइंस ना क्लास फक्त पांच मिनिट पछी शुरू थशे, एटले तमे यूट्यूब मां फरीथी पांच मिनिट पछी लॉग इन करजो। जय जिनेन्द्र बधाने।